భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణా నికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయే. త్వం సుఖాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగదేవత్వం త్వం వందే భక్తికాసుతం. అనంత కోటి బ్రహ్మాండాధిపతి సర్వావతారి పూర్ణ పురుషోత్తమ ఇష్టదేవ్ భగవాన్ శ్రీ స్వామినారాయణ, స్వామినారాయణ సంప్రదాయ దక్షిణ విభాగ అధిష్టాత దేవ్ వర్తాల్ వాసి శ్రీ లక్ష్మీనారాయణ దేవ్ హరికృష్ణ మహారాజ్, సారాయ్ గఢపూర్ ప్రదేశ్నా ప్రాణ సమాన్ గఢపూర్పతి గోపినాథ్జీ మహారాజ్, జునాగఢ్ ప్రదేశ్ అధిష్టాత దేవ్ రాధారమణ దేవ్, ధౌలేరా ప్రదేశ్ అధిష్టాత దేవ్ మదన్మోహన్జీ మహారాజ్, అమదావాద్ భుజ్ మందిరમાં બિરાજમાન નરનારાયણ દેવ, છપૈયામાં બિરાજમાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, સાણંગપુર મંદિરમાં બિરાજમાન ધર્મકુળના કુળદેવ કષ્ટભંજન દેવ, સિદ્ધેશ્વર મહાદેવ વિઘ્ન વિનાયક દેવ, સમસ્ત આચાર્ય પરિવાર, સમસ્ત આચાર્યોની સ્મૃતિ સહિત ગઢપુરને આંગણે ઉજવાઈ રહેલ સ્વામિનારાયણ સંપ્રદાયના અદ્વિતીય એવા આ મહામહોત્સવની આ સંધ્યાએ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત અમારા વાલા સર્વે સંતો, હું નામ નહીં લઉં કારણ કે ઘણા બધા છે અને મને વિશ્વાસ છે ઘણા વધવાના છે, એવા ને એવા નિયમ નિશ્ચય ને પક્ષની અંદર દ્રઢ રહેનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા અર્થમાં શુરવીર સહેજાનંદી સિંહ સમાન ધર્મકુળ આશ્રિત સારો એ સત્સંગ સમાજ, એમાં પણ અભિવૃદ્ધિ થવાની છે. સેવામાં સમર્પણ પોતાની જિંદગીને જેને કરી છે એવા સર્વે સાંખ્યોગી, સર્વે સ્ત્રી ભક્તો, સર્વ મોક્ષ ભાગી જીવાત્મા, આજે આ મહામહોત્સવ જ્યારે પૂર્ણતાના આરે પહોંચ્યો છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ અમારે ઘણી વાત જુદી જુદી કરવી છે, એટલે પૂર્વ ભૂમિકા નહીં બાંધું, હું સીધી વાત ઉપર આવીશ કારણ કે તમને બધાને પણ કથા શ્રવણથી ભગવાનના લીલાચરિત્રોથી તરબોળ કરેલા છે અને સામાન્ય એવી કહેવત છે કે કીડીને લાડવા ઉપર મૂકો તો કીડી ફરતી ફરતી લાડવો ખાય, પણ કીડીની ઉપર જો લાડવો મૂકો તો કીડી ખાઈ ન શકે, માટે મારે તમને બહુ વધારે ભાર થઈ જાય એવું જ્ઞાન નથી આપવું. પણ ક્રમશઃ હું વાત લઈશ, એક એક વાત કદાચ એનું અનુક્રમ ન બેસી શકે તો વિશાળ સમુદાય છે અને વિશાળ મહોત્સવ છે એટલે વાતને ધ્યાન ઉપર કદાચ ન લેશો, પણ જે વાત કહું છું એ વાતને સાંભળી અને સમજવાની અને જીવનમાં ઉતારવાની તમન્ના રાખજો. સૌપ્રથમ આ મહોત્સવનું આયોજન, આ સંકલ્પ, એની જો પરમ પ્રેરણા ગણીએ તો એ પ્રેરણા પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણની છે. પ્રવચન આખું પૂરું થાય એટલે એક સાથે તાળી વગાડજો. આ સમગ્ર મહોત્સવની પ્રેરણા એ ભગવાન સ્વામિનારાયણ છે એનું કારણ તમને કહું છું કે જ્યારે આ ઉત્સવ ઉજવવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો, વાલા ભક્તો આ સંકલ્પ આવો ઉત્સવ કરવાનો, આ પ્રસંગની વાત નથી કરતો, પણ આ મહામહોત્સવ અને આ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ જે ઉત્સવ કરતા હતા એ ઉત્સવને પ્રત્યક્ષ પ્રસ્થાપિત કરવાનો જે સંકલ્પ કરવામાં આવ્યો તો હું એ સંકલ્પની વાત કરું છું. ઘણા વર્ષોથી પૂજ્ય મહારાજ શ્રી અનેક વખત અમારી સાથે જ્યારે ચર્ચા કરતા, સંતો સાથે જ્યારે ચર્ચા કરતા, ત્યારે એમના ભાવની અંદર, એમની વાતની અંદર આ વાત વારંવાર પ્રગટ થતી કે આ સંપ્રદાય જે છિન્નભિન્ન થઈ રહ્યો છે, મૂળ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત જે કેન્દ્ર છે એ કેન્દ્રથી વિભાજિત થઈ રહ્યો છે, સંપ્રદાયની અંદર ધર્મ અને સિદ્ધાંતોની જે શુદ્ધ પરંપરા જે હતી, આચરણ હતા, એ આચરણની અંદર કળિયુગના વાતાવરણનો પ્રભાવ જ્યારે દેખાઈ રહ્યો છે ત્યારે અમારું હૈયું ખરેખર દુખી થઈ જાય છે. અને કદાચ કોઈને લાગતું હોય કે અમે ગુસ્સો કરીએ છીએ, પણ અમે ગુસ્સો નથી કરતા, અમારું દુઃખ ઠાલવીએ છીએ, અમારી વ્યથા ઠાલવીએ છીએ. ત્યારે સંતોને અમે બધા જ્યારે બેસતા ત્યારે અમારા મનમાં પણ એમ થતું કે ના, આ વાત મહારાજ શ્રીની ખરેખર સાચી છે, અને આને જે મહારાજ શ્રીજી મહારાજની જે હયાતીનો જે સત્સંગ અને એની જે એક સુહામણી છબી, એની જે સ્મૃતિ, એની જે છાપ, એ જ્યારે આજે ધૂમિલ થવા પામી રહી છે ત્યારે મનમાં એક એવો ઉમંગ હતો કે આને પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના હયાતીનો સત્સંગ બનાવવો છે. અને એટલા માટે વાલા ભક્તો હું કહું છું કે આ સંપૂર્ણ સત્સંગના, આ મહોત્સવનો, આ પ્રસંગનો, આ મહામહોત્સવનો પ્રેરણાનો સ્ત્રોત એ ભગવાન સ્વામિનારાયણ સ્વયં છે. આ વાતને ચર્ચામાં હતી, પણ તમે બધા જાણો છો કે આપણા સંપ્રદાય અત્યારે કેટલો વિષમ દેશકાળમાંથી પસાર થઈ રહ્યો છે, અને આ દેશકાળને કારણે એને કાર્યાન્વિત કરવાનો મોકો નહોતો મળતો એને અમલમાં. કારણ કે એક બાજુ ઉદ્વેગનું વાતાવરણ હોય, એક બાજુ અશાંતિનું વાતાવરણ હોય, અમારા આ મહોત્સવની અંદર તમે બધાના નામ સાંભળો, ઘણા બધા યજમાનો છે, પણ બધા યજમાનોની અંદર આ વાત હું વાલા ભક્તો જે કહું છું, બધા યજમાનો અહીંયા હાજર છે, એ તમામ યજમાનોની એક એવી ભાવના હતી કે આ મહોત્સવ આવો જે થાય પરમાત્મા સ્વામિનારાયણને રાજી કરવા માટે, અમારે જે પણ અમારું યત્કિંચિત અમારાથી બનતી અમે સેવા કરશું, પણ અમારો એક એવો સંકલ્પ છે કે મહારાજશ્રીની હાજરીની અંદર આ મહોત્સવ ઉજવાય, અમે અમારું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છીએ. એક વખત નહીં, અનેક વખત યજમાનોએ વારંવાર ફોન દ્વારા રૂબરૂ જ્યારે પણ મુલાકાત થઈ ત્યારે બધાએ આ જ વાત દોહરાવી. પરિણામ એ આવ્યું કે જ્યારે શતામૃત મહોત્સવનો સમય જ્યારે હતો ને, શ્રીજી મહારાજ ગોપીનાથજી મહારાજનો શતામૃત મહોત્સવનો જે વર્ષ હતું એ વર્ષે આ ઉત્સવ કરવાનો સંકલ્પ કર્યો હતો, પણ એ વર્ષની અંદર થોડું સમયમાં વિલંબ થયો. આ વિવાદની પરિસ્થિતિના કારણે ઘણો સમય નીકળી ગયો પછી મહારાજશ્રીએ અમને આદેશ કર્યો, મને કે લાલજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને જ્યારે આપણે સ્થાપન કરવા માટે આ ઝુંબેશ ઉપાડી છે ત્યારે આપણાથી પણ કોઈ આજ્ઞા ન લોપાય એનું આપણે સાવધાની જરૂર રાખવી જોઈએ. અમે કીધું શું બાપુજી? ત્યારે મહારાજે કીધું કે શ્રીજી મહારાજે એવી આજ્ઞા કરી છે, આ જીવનું આ શરીરનું અવસ્થાનું કોઈ નિર્ધાર નથી, માટે ધર્મ કાર્ય એ તત્કાળ કરવું. ભગવાન સ્વામિનારાયણે અનેક જીવાત્માના કલ્યાણને માટે આ ધર્મ સત્સંગ અને સત્સંગની રીત પ્રસ્થાપિત કરેલી છે, અને આવા જ્યારે કોઈ શુભ સંકલ્પ કરવામાં આવેલા હોય અને સમયના કારણે વાતાવરણને કારણે જો આપણે એને પાછા ઠેલ ઠેલ કરીએ, અને એમાં ઘણાય ભક્તો એવા હશે, મારે બધા માટે હું દીર્ઘાયુષની પ્રાર્થના કરું, પણ છતાં એ વાત સ્વીકારવી પડે કે આ મહોત્સવમાં અમે જ્યારે કુટીરમાં બેસતા હતા ત્યારે ઘણા એવા ભક્તો આવ્યા છે, ઘણા એવા વડીલો આવ્યા છે કે જેને ચલાતું નહોતું, કોઈની 90 વર્ષની ઉંમર હશે, કોઈની 92 વર્ષની ઉંમર હશે, કોઈની 95 વર્ષની ઉંમર હશે, કે જેનું જીવન યાત્રાનો અંત ક્યારે થાય એ ગણતરી જ ના દિવસો કે પલો ગણાતી હશે. આવા ભક્તોના મનમાં એક વસવસો રહી જાય, એક મનની અંદર ઝંખના રહી જાય, અને એ કારણે એનો જો કલ્યાણની અંદર બાધારૂપ થાય તો આપણે એના નિમિત્ત બન્યા કહેવાય. માટે અમે આજ્ઞા કરીએ છીએ કે જે ઉત્સવનો ક્રમ આવે એ પ્રમાણે તમે ઉત્સવ જરૂરથી કરજો. મહારાશિના સંકલ્પને, મહારાશિના વચનને અમે બધાએ સ્વીકાર્યા. ભીમાણી સાહેબે જે વાત કરી, આણંદની અંદર પારાયણનો પ્રસંગ હતો, અમે પોથી યાત્રાની અંદર નિત્ય સ્વરૂપ સ્વામી, સત્યપ્રકાશ સ્વામી, અમે બધા બેઠા હતા, શ્રી હરદાસ સ્વામી બધા. એમાં વાત નીકળી કે મહારાજ વાસુદેવ નારાયણના પ્રતિષ્ઠાને 2 શતાબ્દી વર્ષ આવી રહ્યું છે, એનો મહોત્સવનો સંકલ્પ છે, શતામૃત મહોત્સવનો ઉત્સવ ઉજવવાનું બાકી છે, અને એમાં સોનામાં સુગંધ ભળી એમ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યને પણ રજત 2 શતાબ્દી વર્ષ આવી રહ્યું છે, એનો આગમન થઈ રહ્યું છે. ત્યારે આ પ્રસંગે મહારાશ્રીના વચનને માથે ચડાવી અહીંયા બેઠેલા તમામ યજમાનો, આયોજનમાં જેને અમારું કેબિનેટ, મેં હમણાં એસપી સ્વામીના હુલામણું નામ આપ્યું, અમારું કેબિનેટ છે, આ બધાએ જે સંતો ભક્તો અને તમે બધા અમના બધાના મનની અંદર અત્યંત ઈચ્છાની લાગણી પ્રવૃત્તિ હોવા છતાંય પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને મહારાશ્રીની આજ્ઞાને માથે ચડાવી આ મહોત્સવનું આયોજન અને પ્રારંભની શરૂઆત કરવામાં આવી. યજમાનોને વાત કરી, યજમાનોએ પહેલા ઘણી આનાકાની કરી, ના બાપજી અમારે, મહેન્દ્રભાઈ તો કે હું આવીશ નહીં, રૂપિયા નહીં આપું. મારે બાપજી જોઈએ પહેલા, મારા શ્રી હોય પછી જ કાર્ય થાય. પણ વાલા ભક્તો, મારા શ્રીની જ આજ્ઞા હતી અને અમે બધાએ ભગવાનને સરહદે પ્રાર્થના કરી કે મહારાજ, આ ભક્તોની, હરિભક્તોની અનંત ગણી એવી ઈચ્છા છે, આપના સ્વરૂપના આપના દર્શન થાય, આપના સ્થાપેલા આચાર્યોના દર્શન થાય, એમના દ્વારા ગુરુમંત્ર કંઠી ધારણ કરીને મોક્ષના અધિકારી બને, આના માટે અમે આ મહોત્સવમાં પ્રાર્થના કરીએ છીએ કે આનું શુભ ફળ અમને કંઈક આપજો. ભગવાનની પ્રેરણા અને ભગવાનની આપેલી શક્તિ અને એના પ્રમાણે સમગ્ર આયોજન કરવામાં આવ્યું. પહેલા સંતોને બધાને ગઢપુર મોકલવામાં આવ્યા, જગ્યા સ્થળ જોવામાં આવ્યું, અમે પણ રાતે આવ્યા હતા, પહેલા બેઠા હતા, ચર્ચાઓ થઈ, વડતાર બધાને બોલાવ્યા, પ્રસંગોનું આયોજન થયું. સંપૂર્ણ આયોજન થઈ ગયા બાદ આજે આપણી સમક્ષ આ મહોત્સવ ઊભો છે. એક વાત વચ્ચે એક દ્રષ્ટાંત રૂપમાં લઉં, પછી આનું અનુસંધાન તમને હું બેસાડીશ. મેં પહેલાં તમને બધાને ભલામણ કરી છે કે ક્રમ નહીં જળવાય, કારણ કે આજે હું વાણી વાચા મારી ખોવાઈ ગઈ છે, શબ્દો ખોવાઈ ગયા છે. મારી જનોઈ, હું 8 વર્ષનો હતો ત્યારે વડતાલમાં ઉજવવામાં આવી હતી. યજ્ઞોપવિત આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજે વડતાલની અંદર મારા યજ્ઞોપવિત સંસ્કાર કરેલા. એ પ્રસંગનો દાખલો તમને એકલા માટે યાદ દેવડાવું છું. એ યજ્ઞ પવિત જે ઉત્સવ, એમાં 200 કુંડ યજ્ઞ કર્યા હતા, 200 બટુકોને એની અંદર યજ્ઞોપવિત કરવામાં આવી હતી. એ મહાયજ્ઞની અંદર આ સંપૂર્ણ મહોત્સવનું અગ્રસ્થાન કોણે આપવું, આના ઉપર નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, મહારાજશ્રી એટલે મારા પિતાશ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અમે આખો પરિવાર એના ઉપર બેસી અને વિચાર કર્યો. મહોત્સવ હોય એટલે અગ્રસ્થાન હોય ને, શુભ પ્રસંગની અંદર અગ્રસ્થાન આપવું પડે. પાંડવોએ કૃષ્ણ પરમાત્માને અગ્રસ્થાન આપ્યું હતું. એના ઉપર ચર્ચા કરી અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજે વાત કરી હતી કે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણનું અગ્રસ્થાન તો છે જ, પણ એમ નહીં, જે શરીરની અંદર મહારાજે મૃત્યુલોકની અંદર પામર જીવાત્માઓને પોતાના પ્રત્યક્ષપણાની પ્રતીતિ કરાવી અને સુખ આપેલું છે, એ પંચભૌતિક જે શરીર મહારાજે ધારણ કરેલું, એના જે અવશેષ, એ જે અસ્થિ કળશ, એને આપણે આ પ્રધાન સ્થાને, એમને અગ્ર સ્થાને એમને બિરાજમાન કરાવી અને આ મહોત્સવને પ્રારંભ કરવો છે. આવો સંકલ્પ નરેન્દ્ર પ્રસાદજી મહારાજે કરી અને ઉત્સવ કરેલો. મારી ઉંમર 8 જ વર્ષની હતી, પણ આ હકીકત મને યાદ છે માટે હું તમને કહું છું. એ યજ્ઞોપવિત ઉત્સવની અંદર જ્યારે ઉત્સવ યજ્ઞોપવિત સંસ્કાર મારા સમાપનને આરે પહોંચ્યા, નરેન્દ્ર પ્રસાદજી મહારાજે એક પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણના એ શરીર કે જેની અંદર મહારાજે એમનું પ્રત્યક્ષપણું જેમાં રહેલું છે, એવા એ અસ્થિ કળશ, અધિક માસમાં જે ભક્તો વડતાલ આવે છે ને, એમને દર્શન કર્યા છે અસ્થિ કળશના. એ અસ્થિ કળશ આગળ મહારાજે પ્રાર્થના કરી કે આ સ્વરૂપ આપનું શરીર છે, અને અમે જે આ પ્રસંગ કર્યો છે એની અંદર અમે નિયમ નિશ્ચય ને પક્ષપૂર્વક મન કર્મ વચને જો અમે આપને સમર્પિત થઈને આ પ્રસંગ કર્યો હોય તો આપને હૈયે બેસે 5 ભક્તજનોને દર્શન આપજો, અમારો પ્રસંગ આ સાર્થક ગણશું અમે. વાલા ભક્તો, ધીરુભાઈ અહીંયા બેઠા છે, સાક્ષી છે. એ ઉત્સવની અંદર ભગવાન સ્વામિનારાયણે, કારણ કે મહારાજને આપણે એમ ન કહી શકીએ કે તમે આને કરો ને આને ન કરો, આને કરો ને, આપણે મહારાજને પ્રાર્થના કરી અને એ પ્રાર્થનાને મહારાજે સાંભળીને જે હરિભક્તો ત્યાં ઉપસ્થિત હતા એમને એ સ્વરૂપની અંદર સભાની અંદર આવીને કીધું કે આ જે ચાંદીની ખુરશી ઉપર જે અસ્થિ કળશ બિરાજમાન જે કરાવેલો છે, એ અત્યારે અસ્થિ કળશ અમને નથી દેખાતો, પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત અમને દર્શન દઈ રહ્યા છે. આ મારા જીવનનો અનુભવ છે. અને જ્યારે ગઢપુરને આંગણે આ ઉત્સવ ઉજવવાનો નક્કી કર્યો, વાલા ભક્તો, ઘનશ્યામ સ્વામીએ વાત કરી કે અમે આમંત્રણ આપવા જતા ને ત્યારે લોકોને અમે આમંત્રણની અંદર એમ કહેતા કે જેને ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર કરવો હોય તો ગઢપુર મહોત્સવમાં પધારજો. વાલા ભક્તો, એ વાત અમે ફિક્કી નહોતા કહેતા, કારણ કે જે અસ્થિ કળશ અમારી પરંપરામાં અમને મળેલો છે, જે ભગવાન સ્વામિનારાયણનું પંચભૌતિક શરીર જેનાથી પ્રતિદિન મહારાજે અનેક ભક્તોને કરાવેલી છે, એ સ્વરૂપના સંકલ્પને નરેન્દ્ર પ્રસાદજી મહારાજના સંકલ્પે જો મહારાજે પૂર્ણ કર્યો હોય તો અમે પણ ભગવાન સ્વામિનારાયણના દીકરા તરીકે અમે ભગવાનને વિનંતી કરી કે આ લક્ષ્મીવાડીની અંદર આખો એ કુંભ અસ્થિ કળશનો ભગવાનનો અહીંયા પ્રત્યક્ષ બિરાજમાન છે, અક્ષરધામના અધિપતિ અહીંયા બિરાજમાન છે અને એમની સાનિધ્યમાં ઉત્સવ ઉજવાય છે, આપને હૈયે બેસે ભક્તોને આપ દર્શન જરૂર દેજો. એ હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત અહીંયા આગળ બિરાજમાન છે, આપને હૈયે બેસીને દર્શન દેજો, અમારો મહોત્સવ અમે સફળ ગણશું. આ ઉત્સવની અંદર અનેક પરચાઓ વાળા ભક્તો થયા છે. દરેક વ્યક્તિએ પોતપોતાની દ્રષ્ટિથી કોઈનું, કોઈને બીમારી, કોઈને ચોરી, કોઈને બીજી તકલીફ, કોઈનો ઝઘડો, કોઈનો ટંટા ફસાદ, કોઈની ફરિયાદો નથી આવી, વાત હકીકત છે. કારણ કે હનુમાનજી મહારાજ પ્રત્યક્ષ આ મહોત્સવનો રક્ષા કરે છે. મહોત્સવનો સંકલ્પ થયો, આ બધા વાતાવરણ આપણે જાણીએ છીએ, માતુશ્રીએ હનુમાનજી મહારાજને બાંધેલા છે. આ તમને ન જાણતો હોય, ગુપ્ત વાતો છે બધી. આ ઉત્સવની સંપૂર્ણ સફળતા થાય એટલા માટે માતુશ્રીએ હનુમાનજી મહારાજને બાંધેલા છે કે આ ઉત્સવ તમારા ઈષ્ટદેવનો થઈ રહ્યો છે, અને તમારા એમ તમારા કુળના અમે જ્યારે દીકરાઓ છીએ, દીકરીઓ છીએ, વહુઓ છીએ, ત્યારે અમારા કુળદેવ તરીકે આ તમારી ફરજ છે કે અમારા કુળની આ લાજને તમારે રક્ષા કરવાની છે. આ 7 દિવસ અમારા એકલાનું ગજું નહોતું કે આટલો મોટો ભાર વહન કરીએ હો, પણ ભગવાનની કૃપા, આયોજનનું કાર્ય આગળ થયું. આ ઉત્સવની અંદર કથાઓની અંદર પણ રસમધુર એવી સરવાણીઓ અહીંયા આગળ વહેતી હતી, આપણે વિવિધ રંગો પણ અહીંયા જોયા. વાલા ભક્તો, આ તમામ પ્રસંગોની અંદર કંઈક ઝલકો પણ આપણને દેખાણી, કંઈક લોકોના હૃદયના ઉદ્ગારો પણ આપણે સાંભળ્યા, પણ આજે એક વાતનો જરૂર મને આનંદ થાય છે કે જે ભગવાન સ્વામિનારાયણને ના નામને અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને જગતની અંદર પાથરવાનો જે સંકલ્પ કરી અને આ કાર્ય ઝુંબેશ જ્યારે આગળ વધારેલું, ત્યારે વિવિધ ધર્મના જે અનુયાયીઓ ગણાય, વિવિધ ક્ષેત્રના જે પ્રતિનિધિઓ ગણાય, એ તમામે આ સભામાં આવી અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને બિરદાવ્યા છે, આજે અમને એનો આનંદ છે. અને આ ઉત્સવની અંદર દરેકે મહેનત કરી છે, આયોજકોએ રાત દિવસ જોયા વગર પોતપોતાના યથાશક્તિ તન તોડ્યા છે. અમારા નાના છપિયા સ્વામીથી શરૂઆત કરું, પછી મોટા તરફ જો. છપિયા સ્વામીથી માંડી ટ્રસ્ટી બોર્ડના સભ્યો ઘનશ્યામ સ્વામી, સતપ્રકાશ સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી, જે બધા બગસરાથી સંતો, લક્ષ્મીપ્રસાદ સ્વામી, ભક્તિ સંભવ, શ્રી અરદાસ સ્વામી, આ બધા નામ તો હું લઈશ તો કદાચ સવાર પડી જશે, કારણ કે નામી ગણાય છે, પણ જે પ્રત્યક્ષ અહીંયા હાજર નથી એવા પણ ઘણા નામ અશુભ પ્રેરણાઓ અને સંકલ્પો છે. હો, એટલે આ ઉત્સવની અંદર બધાએ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યું છે, પણ મારી આ મહોત્સવના કાલે અંતિમ દિવસ છે, પૂર્ણાહુતિ કાલે છે. આજે બધી વાત જરા પગમાં ફ્રેક્ચર છે ને, એટલે આગો પાછો કરું છું, એટલે કોઈ એમ ન રાખશો. મહોત્સવનો પૂર્ણાહુતિ તો કાલે છે, હજુ તો એટલે આજે કોઈ ભાર નથી ઉતારતો હું, હજુ ભાર અહીંયા જ રાખ્યો છું, એટલે ચિંતા ન કરશો. પણ ઉદબોધન આજે કરી લઉં કાલે, કારણ કે સમયના અભાવે કેટલી ઘડીઓ મળશે એ કહેવું મુશ્કેલ છે, એટલે આજે આ તમને આજે ભલે મોડે સુધી પણ જમ્યા વગર બેસાડી રાખવા છે. આયોજકોએ તો કામ કર્યું, પણ મારે એક વિશેષ કરીને મારે જે આ મહોત્સવની અંદર બધાના યોગદાનની અંદર એક વાત કરવાની સ્વયંસેવકોની. ખરેખર સ્વયંસેવકોએ આ મહોત્સવને સફળ બનાવવા જે અમારા યુવક મંડળના તમામ સભ્યો, તમામ યુવાનો જે વિભાગમાં હોય, ઉતારા વિભાગમાં હોય, રસોડા વિભાગમાં હોય, પાર્કિંગ વિભાગમાં હોય, મંદિર વ્યવસ્થા વિભાગમાં હોય, જે વિભાગની અંદર સ્ટેજની અંદર જે હોય, તમામ વિભાગોની અંદર યુવાનોએ જે ખડે પગે કામ કર્યું છે અમે જોતા હતા. બરાબર અહીંયા આગળ સમયમાં ઉડેરે ગુલાલ ચાલતું હોય અને એક બાજુ એનાઉન્સ કરવામાં આવે કે રસોડામાં સ્વયંસેવકની જરૂર છે, એક અવાજ છે. તમને બધાને રસ છે તો એમને પણ રસ હોય ને માણવાનો, પણ એક અવાજે ખડે પગે ઊભા થઈ અને આનાકાની કર્યા સિવાય જતા રહેતા હતા. પણ મારી એક વાત વધારે કહેવી છે કે આટલા 6 દિવસના ઉત્સવની અંદર હજુ સુધી કોઈની એવી ફરિયાદ નથી આવી કે સ્વયંસેવકે કોઈની સાથે ઉદ્ધતઈ કરી હોય. બહુ વિનમ્રપણે હાથ જોડીને જય સ્વામિનારાયણ આગળ જો ચાલતા રહો, બહુ વિનમ્રપણે જે વિવેક શીખવવાનો છે સંપ્રદાયની અંદર, ડિસિપ્લિન જે શીખવાની છે એ અમારા યુવાનોએ આજે અહીંયા આગળ સાર્થક કરી છે. અને એટલા માટે આજે હું વિશ્વાસથી કહું છું કે જે સત્સંગ સમુદાય અને જે યુવાનો એ શાંતિ જાળવી શકે છે, એ સત્સંગ સમુદાય અને યુવાનો ક્રાંતિ પણ લાવી શકે છે. વિનમ્રતા એ કાયરતા નથી, એ આભૂષણ છે. પણ અમારા યુવાનોએ આ મહોત્સવની અંદર તમામ કોઈ પણ વિભાગની અંદર હોય, રસોડા વિભાગમાં, પીરસણ વિભાગમાં, પણ જે એમને આજે મને ગર્વ છે આ અમારા યુવાનો ઉપર. સંતોએ પણ રાત દિવસ તંતોડે સભામાં કોઈ આ મને કીધું ને ભાણજી ભગત તો જો આજે નથી દેખાણા, બધા સંતો તન તોડીને કામ કર્યું. ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના પૂર્ણ રાજીપા માટે. પણ આ ઉત્સવની અંદર અમારે ભગવાન રક્ષા કરે છે. હમણાં આપણા મિત્રો સાધના ચેનલ વાળાઓએ જે વાત કરી ને કે અમારા ચપ્પલ 3 દિવસ પડ્યા રહ્યા પણ કોઈ એને અડ્યા નહીં, હમણાં જ એક બીજું જાહેરાત થઈ કે સામાન ગાડી ઉપર પડ્યો છે તો પેલા લઈ આવજો, તમારી જવાબદારી છે, ઓલા લોકોની નથી, બીજા કોઈની. એ સામાન હજુ ત્યાં જ પડ્યો હોય લઈ આવે. પણ એનું કારણ છે કે અહીંયા જે ભેગા થયા છે સત્સંગીઓ છે, ચપ્પલ ચોર તો હવે ભેગા થવાના છે. અહીંયા જે ભેગા થયા છે બધા સત્સંગીઓ છે, ભગવાનને પામવા, ભગવાનને લેવા માટે, ભગવાનને મેળવવા માટે બધા થવાના છે. એટલે અહીંયા આગળ અમારી અપેક્ષા જ ન હોય. અને બાકીનું કામ અમારે ભૂપગઢ વાળા રાતે સિક્યોરિટીમાં ફરતા જ હોય છે, શૂરવીરો છે બધા. ઘણી ઘણી મારો અનુભવ તો મેં કીધું ને, આજે મારી પાસે શબ્દો ખૂટી ગયા છે, આજે મારી પાસે શબ્દો ખોવાઈ ગયા છે. પણ અંતે એક વાત તમને સર્વને કહેવાની છે. સમયનો કાંટો કેટલા વાગ્યા, બહુ સમય જાજો નહીં લઉં, પણ એક અગત્યની વાત. હવે આ તો બધી મેં ઉત્સવને લગતી વાત કરી, પણ આ ઉત્સવનું પારિતોષિક શું લઈ જવાનું છે હવે તમને એ કહું છું. આ સાચી ગુપ્ત વાત હવે શરૂ થઈ. વાલા ભક્તો, વાલા સંતો, સર્વ મોક્ષ ભાગી જીવાત્મા, આ ઉત્સવનું પારિતોષિક જે આપણે લેવાનું છે એ મહારાજનો રાજીપો લેવાનો છે. એક પ્રસંગની વાત તમને કરું, આ સંપૂર્ણ સત્ય ઘટના છે, ઇતિહાસ છે સંપ્રદાયનો. કાલે કદાચ સત્સંગી જીવનની અંદર આનું વિવરણ સંક્ષિપ્તમાં આવશે, પણ આ જે ઘટના બની છે મારે વિસ્તારથી આજે તમને કહેવી છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વીની ઉપર પ્રગટ થઈને અનંત જીવોનું કલ્યાણ કર્યું અને અનંત જીવોના મોક્ષ માર્ગ પ્રશસ્ત કરવા માટે આ સંપ્રદાયોની સ્થાપના, સંપ્રદાયની સ્થાપના કરી, મંદિરોની, શાસ્ત્રોની રચના કરાવી. મહારાજે આ જ ગઢપુરની અંદર, આપણે આ ભૂમિના બહુ ગુણગાન ગાયા વાલા ભક્તો, આ જ ગઢપુરની અંદર મહારાજે પોતાના લીલાને સંકેલવાનો નિર્ણય કરેલો છે. આ પ્રસંગ હું તમને જે શબ્દો કહું છું એ આ બે હુબ શબ્દો કહું છું. ભગવાન સ્વામિનારાયણે જ્યારે પોતે આ પૃથ્વી ઉપરથી પોતાની લીલા સંકેલવાનો સંકલ્પ કર્યો, મહારાજે મંદવાડ ગ્રહણ કર્યું છે. ઘણા દિવસ મહારાજ મંદવાડ ગ્રહણ કર્યો, કંઈ જમે નહીં મહારાજ, કંઈ પાણી ન પીવે, કંઈ ફળફળાદી ન લે. સંતો ભક્તોને ઘણી ચિંતા થઈ. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતો મહારાજે એક સંધ્યાએ ગોપાળાનંદ સ્વામીને પોતાના નજીક બોલાવીને એમ કીધું, સ્વામી હવે તમે કોટી ઉપાય કરો પણ અમારે આ શરીર રાખવું નથી. ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજને સાક્ષાત પરબ્રહ્મ જાણેલા, ઓળખેલા, માનેલા, પોતાનું સર્વસ્વ જેના ચરણારવિંદની અંદર સમર્પિત કર્યું હતું, હૈયું ઘણું ના પાડતું હતું, પણ જીવવા જે છે, મન જે છે, બુદ્ધિ જે છે, એ વિવેકવાળી બુદ્ધિ સ્વામીએ મહારાજને કીધું. આ ઘટના અક્ષર ઓરડીની છે વાલા ભક્તો. મહારાજને કીધું, મહારાજ આપ પરમાત્મા છો, ભગવાન છો, આપ સ્વતંત્ર છો, અમારું જે થવું હોય થાય, આપને જે કરવું હોય કરો. હૈયું ઘણું ના પાડતું હતું પરમાત્માને રોકવા માટે કે ના મહારાજ આપ અમને મૂકીને ન જાઓ, પણ ભગવાનના દાસનું લક્ષણ શું હોવું જોઈએ વાલા ભક્તો તમને આજે બતાવું છું. સમર્પણની વાતો આપણે બધાએ સાંભળી, એનો મહિમા આપણે બધાએ સાંભળ્યો, પણ સમર્પણનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તમને એ વાત કરું છું. હૈયું અંતરાત્મા કકડી રહ્યું છે, પણ મહારાજને એમ વિવેકથી કહેવામાં આવે, મહારાજ આપ સ્વતંત્ર છો, આપ પરમાત્મા છો, આપને જે કરવું હોય કરો, અમારું જે થવું હશે થશે. મહારાજે આ વાત સંધ્યાએ વિરામ રાખી. સંતો બહાર આવીને ચિંતાની અંદર હતા. ગોપાળાનંદ સ્વામીને મૂંઝવણ હતી, આ કોઈને વાત કઈ રીતે કરી શકું. બીજે દિવસ સવારે મહારાજ પ્રાત સમય ઉઠ્યા છે. બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી દાંતણ લાવો, આજે દાંતણ કરીએ. ઘણા દિવસથી જે મહારાજ સુષુપ્તની અવસ્થાની અંદર પથારીમાં પોઢ્યા હતા, એ મહારાજે આજે થોડોક જોશ દેખાડ્યો, થોડો ઉત્સાહ દેખાડ્યો, દાંતણ કર્યું, સ્નાન કર્યું, પૂજા કરી. બ્રહ્મચારીને કેમ, બ્રહ્મચારી આજે શીરો કરો, શીરો ખાવાની ઈચ્છા થઈ છે. સંતોએ આ બધું જાણ્યું. સંતોને એમ થયું, હશે મહારાજને આપણા ઉપર કંઈક દયા આવી લાગે છે, મહારાજને આપણા ઉપર દયા આવી લાગે છે, લાગે છે હવે મહારાજ શરીરનો ત્યાગ નહીં કરે અને આપણને એમનું સુખ હજુ વધારે પ્રાપ્ત થશે, એટલે સંતો થોડા રાજી થયા છે. મહારાજે શીરો આરોગ્યો અને સભા કરીને બેઠા અને અલક મલકની વાતો કરવા માંડ્યા. મહારાજ જેમ સુખ આપતા સંતોને, ભક્તોને, એ પ્રમાણે સુખ આપવા માંડ્યા. એ વખતે વાલા ભક્તો આપણા સંપ્રદાયના એક સિદ્ધ પુરુષ એવા સચ્ચિદાનંદ સ્વામી સમાધિનિષ્ઠ પુરુષ, એમને મનમાં કઈ શંકા ગઈ કે આ કાળિયા ઠાકરને છેતરવાની ટેવ છે, એટલે પોતે પોતાના આસને ગયા, સમાધિમાં બેઠા અને સમાધિની અંદર અક્ષરધામમાં ગયા છે. અક્ષરધામમાં જઈને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રત્યક્ષ જોયું કે મહારાજ અક્ષરધામમાં પધારવાના છે, એની મુક્તો આનંદથી તૈયારીઓ કરી રહ્યા છે, એના માટેની ઉત્સાહની અમને સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. સચ્ચિદાનંદ સ્વામીએ પૂછ્યું કે આ બધું શું ચાલે છે? મુક્તોએ કીધું કે મહારાજના આગમનની તૈયારીઓ ચાલે છે. સચ્ચિદાનંદ સ્વામીએ મુક્તોને કીધું કે અમે જોડે આવીએ તો અમને રાખશો? મુક્તોએ સહેજ ભાવે વચન દીધું કે હા, ભલે તમે આવો મહારાજની સાથે, અમે રાખશું. સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાંથી પાછા જાગૃત થયા છે. બહાર મહારાજ લીમવૃક્ષની જે સભા કરીને બેઠા હતા ત્યાં આવ્યા છે, અને ત્યાં સભાની અંદર સચ્ચિદાનંદ સ્વામીના શબ્દો એમ હતા કે હવે આ પાખંડ બંધ કરો, હવે આ ધૂતવાનું બંધ કરો. તમે નથી જાણતા કે તમે જે આ કરો છો એનાથી લોકોને કેટલું દુઃખ થશે, અને તમારા ગયા પછી અહીંયા આગળ માથા ફૂટશે ને લોહીની નદીઓ વહેશે, અને એની અંદર તમારી શિક્ષાપત્રી તણાશે. આ વાત સાંભળતા જ આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. સચ્ચિદાનંદ સ્વામી પોતે સમાધિનિષ્ઠ હતા એટલે એમની વાતનો લોકોએ વિચારવા, સંતો ભક્તોએ વિચારવા માંગ્યા. ત્યારે પૂર્ણ વાત સચ્ચિદાનંદ સ્વામીએ કીધી કે મહારાજ આપણને છેતરવાની આ બધી પેરવી કરે છે, અને મહારાજ તો હવે શરીરનો ત્યાગ કરવાનો નિર્ધાર કરી ચૂક્યા છે. શ્રીજી મહારાજે તે ઘડીએ સચ્ચિદાનંદ સ્વામીને કીધું, બેસને પાજી, આ શબ્દો મારા નથી, આ બે હું શબ્દો બોલું છું. કે મહારાજ એમ બોલ્યા કે બેસને પાજી, તને કોણ પૂછે છે? મહારાજે એ ઘડીએ બધા સંતો ભક્તોને પોતાના ચરણારવિંદ ઉપર હાથ મૂકીને વચન કીધું કે અમે દેહ મૂકીએ એટલે અમારી પાછળ કોઈ અન્નનો ત્યાગ કરવો નહીં, કોઈ આત્મઘાત કરવો નહીં, કોઈએ માથા પછાડવા નહીં. બધાને મહારાજે પ્રતિજ્ઞા લેવડાવી છે. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ આ તમારી પ્રતિજ્ઞાઓ, તમારી શિક્ષાપત્રી તણાશે, લોહીની નદીઓ વહેશે. મહારાજ કે જો હું ભગવાન હોઉં તો માંદા હોય એને હાજા કરી દઉં, જેનો અંત સમય આવ્યો હોય એને જીવન દાન આપી દઉં. બધાની પાસે મહારાજે પ્રતિજ્ઞા કરાવી, પણ સચ્ચિદાનંદ સ્વામી પાસે મહારાજે પ્રતિજ્ઞા કરાવી નથી, અને એમને કીધું છે તને ફાવે તેમ કર. વાલા ભક્તો, મહારાજે પોતાના સંકલ્પને અનુસાર પોતાના શરીરનો ત્યાગ કર્યો છે, અને આ લક્ષ્મીવાડીની અંદર આપણે જ્યાં પાછળ ઓટો છે આપણે દર્શન કરીએ છીએ. મહારાજને સંતો અને ભક્તો અગ્નિ સંસ્કાર કરવા, અંતિમ સંસ્કાર કરવા મહારાજના પાર્થિવ શરીરને આ લક્ષ્મીવાડીમાં લાવ્યા છે. સચ્ચિદાનંદ સ્વામી જોડે આવ્યા નથી, સચ્ચિદાનંદ સ્વામી પોતાના આસને ગયા છે, અને પોતે અષ્ટાંગ યોગને સાધેલા હતા એટલે પોતે યોગ સાધના વડે પોતાના નાડી પ્રાણને તોડીને એમના પ્રાણનો બ્રહ્મરંધ્રમાંથી ત્યાગ કર્યો છે, અને એની અંદર વર્ણન એવું બતાવ્યું છે કે જેમ કોઈ શક્તિશાળી પુરુષ પોતાના શરીરને નીચોવી નાખે એમ સચ્ચિદાનંદ સ્વામીએ પોતાના શરીરને નીચોવી નાખ્યું છે, અને રૂવાડે રૂવાડે લોહીના ટસ્યુ ફૂટ્યા છે, ફુવારા નીકળ્યા છે, આંખોના ડોળા બહાર આવી ગયા છે, શરીરની અંદર નાડીઓ તૂટી ગઈ છે, આંતરડા બહાર આવી ગયા છે. આવું શરીર છિન્ન ભિન્ન કરીને પોતાના પ્રાણને ત્યાગ કરીને મહારાજની પાછળ સચ્ચિદાનંદ સ્વામી અક્ષરધામમાં ગયા છે. વાલા ભક્તો, સચ્ચિદાનંદ સ્વામી અક્ષરધામમાં ગયા તો ખરા, પણ પછી મનમાં એમ સંકલ્પ થયો કે મહારાજની આજ્ઞા લીધા વગર આવ્યો છું, ને મહારાજ કુરાજી થાય તો, એટલે મહારાજની સન્મુખ ના આવ્યા, મહારાજના સિંહાસનની પાછળ બેઠા. પણ મહારાજ તો પોતે અંતર્યામી, મહારાજે તરત વાત કરી મુક્તોને કે મુક્તો ધામમાં કોઈ ચોર આવ્યો છે, હાજર કરો. મુક્તો માટે ધર્મ સંકટ કે અમે વચન આપ્યું છે કે અમે રાખશું અને મહારાજ હવે કોપાયમાન થઈને જો પાછા કાઢી દે તો અમારું વચન અમે કેમ હાજર કરીએ. શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીના શરીરની અંદર બળતરા પેલી છે, કરોડ વીંછી કરડે રૂવાડે એટલી વેદના સચ્ચિદાનંદ સ્વામીના શરીરને થાય અને એમનું શરીર 100 યોજન સુધી ઉછળે, આટલી વેદના જ્યારે થઈ ત્યારે સચ્ચિદાનંદ સ્વામી એ મહારાજની સન્મુખ આવીને ઉભા રહ્યા છે કે મહારાજ આપનો ગુનેગાર, આપનો અપરાધી આપની સામે હાજર છું. મહારાજ કે તમે કોની આજ્ઞા લઈને આવ્યા? મહારાજ કે આપ સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ આપનો વિયોગ સહન ન થયો. ત્યારે શ્રીજી મહારાજના શબ્દો, બાલા ભક્તો આ શબ્દો સાંભળજો. મહારાજ કે અમે આટલા વર્ષો સુધી તમારી સાથે રહ્યા, તમને જ્ઞાન ઉપદેશ, શાસ્ત્રોનો ઉપદેશ સમજાવ્યા અને તમને અમારા ભગવાનપણાની પ્રતીતિ કરાવી, પણ છતાંય તમે અમને મુવા જાણ્યા, તમે અમારી આજ્ઞાને લોપીને શિક્ષાપત્રીમાં મહારાજે ના પાડી કે આપઘાત ન કરવો, તમે અમારી આજ્ઞા લોપીને આવ્યા છો માટે તમે પાછા જાઓ, તમને અક્ષરધામમાં રહેવા નહીં મળે. સચ્ચિદાનંદ સ્વામીને ધર્મ સંકટ આવ્યું. મહારાજને કે મહારાજ પણ હું તો મારું શરીર પીખીને આવ્યો છું, હવે કેમ રહેવાશે એમાં? મહારાજ કે હું ભગવાન હોઉં તો તમને એમાં જ રહેવાશે, પણ તમે જે અમારી આજ્ઞાને લોપીને આવ્યા છો, તમને અમારા ભગવાન પ્રણાની પ્રતીતિ ન રહી અને તમે અમને મુવા જાણીને અમારી પાછળ દોડ્યા આવ્યા માટે તમે પાછા જાઓ. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ હું પાછો જઉં તો ખરો, પણ ત્યાંના સંતો ભક્તો એમ કહેશે કે આ વાસનાનો માર્યો પાછો આવ્યો, મારા ઉપર દયા કરો. ત્યારે મહારાજે આ વાત કરી કે અમે ગઈ અમારી આગલી રાત્રે અમે ધામમાં ગયાની આગલી રાત્રે અમે ગોપાળાનંદ સ્વામીને બોલાવી અને અમે આ વાત કરી હતી કે અમારે હવે અમારો દેહ રાખવો નથી. આ તમે વાત જ્યારે અમે કરી ત્યારે અમે ને ગોપાળાનંદ સ્વામી અમે બે જ હતા, તમે આ વાત જઈને ત્યાં પ્રત્યક્ષ કહેજો ગોપાળાનંદ સ્વામીની હાજરીમાં, એટલે આ વાતની પ્રતીતિ થશે કે અક્ષરધામની અંદર તમારો અને અમારો મેળાપ થયો હતો અને તમે અમારી આજ્ઞાથી પાછા આવ્યા છો. અને ત્યાર પછી આપણા સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે 6 મહિના એ સચ્ચિદાનંદ સ્વામી એ તૂટેલા શરીરની અંદર રહ્યા છે. ત્યાર પછી મહારાજની ભક્તિએ કરીને મહારાજ એમને પોતાના ધામમાં તેડી ગયા છે. વાલા ભક્તો, આજે મેં આખો પ્રસંગ તમને કીધો. આ પ્રસંગ જ્યારે વર્ણન થતો હતો ત્યારે સુખ સ્વામીએ પોતાના હસ્તે આ જે કાગળની અંદર ઉતારેલો છે આ પ્રસાદીનો કાગળ પણ અમારી પાસે મોજૂદ છે, કોઈને દર્શન કરવા હોય. એટલે આ કપોળ કલ્પિત વાત નથી, આ જે વાત સત્ય ઘટના બની હતી આ ગઢડાની અંદર ભગવાન સ્વામિનારાયણે જે કરેલી છે એની તમને વાત આ તમને મેં કરી છે. અને હવે આ વાત કરવાની પાછળનો હેતુ પણ તમને કહું. આપણે બધાએ જે આ પુરુષાર્થ કરીએ છીએ એ ભગવાનને પામવા માટે કરીએ છીએ. વાલા ભક્તો, સચ્ચિદાનંદ સ્વામી જેવા સંતને પણ જો મહારાજની આજ્ઞા, આ લીલા હતી. હું એમ નથી કહેતો કે સચ્ચિદાનંદ સ્વામીમાં ગુણ નહોતા કે સમજણ નહોતી કે વાસ્તવમાં સચ્ચિદાનંદ સ્વામીની એવી સ્થિતિ નહોતી, પણ જે લીલા મહારાજે કરી એ આજે આપણા માટે બોધરૂપ બને એટલા માટે મહારાજે આ લીલાઓ કરેલી છે, માટે આ સત્સંગી જીવનના શાસ્ત્રના એક એક પ્રસંગ આપણા માટે બોધરૂપ છે. અને એટલા માટે વાલા ભક્તો કહું છું કે એ બોધને જો આપણે ગ્રહણ કરીએ તો એનો એક જ સૂર નીકળે કે જો અક્ષરધામમાં જવું હશે તો મહારાજની આજ્ઞા પ્રમાણે રહીને જ જવાશે, અન્યથા કોઈના કોલ કામ નહીં આવે, કોઈના વચન કામમાં નહીં આવે અને કોઈનું કરેલું માન સન્માન કામમાં નહીં આવે. ભગવાનના ધામમાં જવું હશે તો માત્ર ને માત્ર ભગવાનની આજ્ઞામાં વર્તીને અને પોતાના ધર્મની અંદર રહીને પોતાની ભક્તિ કરીને ભગવાનને રાજી કરીને જ જવાશે, અન્યથા ભગવાનનો અક્ષરધામનો માર્ગ એ સહેલો નથી. આ વાત આપણે અહીંયા સમજવાની અને સ્વીકારવાની જરૂર છે. અને આ સંપૂર્ણ વાત જે અમે કરી છે વાલા ભક્તો, પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના વતી આ વાત કરી છે, અમારા મુખે એમના શબ્દો છે. એમને આ સત્સંગ સમાજને પોતાના શુભાશીર્વાદ અને આ સંદેશો આપ્યો છે કે આ તમામ ઉત્સવનો જો શ્રેય આપવો હોય તો એ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને વાસુદેવ નારાયણને આપજો. અને એમની આજ્ઞામાં, ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી આજ્ઞામાં રહેવાની કટિબદ્ધતા રાખજો. અને આ મહોત્સવની અંદર જે આ લાવો લીધો છે એનો કોઈ દિવસ અહમ કે માન ન ચડાવશો, પણ એનો માત્ર આનંદ રાખી અને ભગવાન ભજજો. આવો મહારાજશ્રીએ આપ સર્વને સંદેશ આપવા કીધો છે, જે આજે હું તમને સર્વને સંભળાવું છું. બાકી તો ઉત્સવની અંદર આપણે ઘણું ઘણું માણ્યું, ઘણું ઘણું જાણ્યું, અને તમામને આપણે જો વાગોળતા રહીશું તો ગીતાની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રએ એમ કીધું છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. જે વ્યક્તિ અંતકાળે ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનનું નામ રટન કરતા કરતા, ભગવાનને યાદ કરતા કરતા આ શરીરનો ત્યાગ કરે છે, સ પ્રયાતિ મદભાવમ યાતિ ના સત્રત્ર સંશય. એ વ્યક્તિને અમારા ભાવ એટલે અમારા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને આની અંદર કોઈ સંશય નથી. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું એને બદલે સર્વજનને જણાવવું. જો આપણે ભગવાનના થઈને રહીશું, ભગવાનની આજ્ઞામાં રહીશું, ભગવાનને રાજી કરી શકીશું તો આપણો મોક્ષ કોઈ બગાડી શકે એમ નથી, અન્યથા આપણું જીવન એ વ્યર્થ જવાનું. માટે આજના આ મહામહોત્સવની સંધ્યાએ વધારે સમય નથી લેતો, ઘણી વાતો આપણે શાસ્ત્ર તકી જાણી છે, એને જીવનમાં ઉતારજો, આનો મહિમા સમજજો. અંતે ભગવાન સ્વામિનારાયણે જે આ મહોત્સવના સફળતા માટે જે પ્રેરણા, જે શક્તિ યજમાનોને, તમામ યજમાન પરિવારને, હું નામ નથી લેતો, ઘણા બધા યજમાનો છે પણ હૃદયની અંદર બધાના નામ મારે છે, બધા સંતોને, જે સંતોએ આની અંદર મહેનત કરી છે બધાના હૃદયની અંદર નામ છે, અને તમામ યજમાનો ભક્તોએ જેને આની અંદર અભૂતપૂર્વ લાભ લીધો છે એ તમામ ભક્તજનોને ભગવાન ખૂબ પોતાના સ્વરૂપનું સુખ આપે એવી પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.